એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે, એમ કહીએ ને, ખાલી ભૂતકાળની વાત નથી કરતું પણ આપણા વર્તમાન માટે એક અરીસા જેવું કામ કરે છે.
હા, આપણે વાત કરી રહ્યા છીએ બાર્બરા ડબલ્યુ ટકમેનના ખૂબ પ્રખ્યાત પુસ્તક અ ડિસ્ટન્ટ મિરર, ધ કેલેમિટસ 14th સેન્ચુરી વિશે. આપણે ગુજરાતીમાં કહી શકીએ સુદૂર દર્પણ, કઠોર 14મી સદી. અને સાચી વાત છે, આ પુસ્તક આજે પણ એટલું જ, શું કહેવાય, પ્રસ્તુત છે.
બરાબર, પણ કેમ એટલું મહત્વનું, શા માટે આપણે આજે એની ચર્ચા કરીએ?
કારણ કે ટકમેન જે દલીલ કરે છે ને, એ બહુ રસપ્રદ છે. એ કહે છે કે 14મી સદી ભયાનક આફતો, યુદ્ધો, સંસ્થાઓનું પતન, સામાજિક ઉથલપાથલ, આ બધું જે એ સદીમાં થયું એ આપણા આજના સમય જેવું જ છે.
જાણે દૂર રાખેલો અરીસો એમ.
બરાબર, એકદમ. એ પુસ્તક બતાવે છે કે ભલે સદીઓ વીતી જાય પણ જ્યારે મોટી કટોકટી આવે, પછી એ મહામારી હોય, યુદ્ધ હોય કે સમાજમાં ઊંડી તિરાડો પડેલી હોય, ત્યારે માણસનો મૂળભૂત સ્વભાવ અને સમાજની પ્રતિક્રિયાઓ ખાસ બદલાતી નથી.
એટલે આ પુસ્તક આપણને આપણા સમયની ચિંતાઓ, આપણી ભૂલો અને આપણી ટકી રહેવાની જે ક્ષમતા છે એને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે.
ચોક્કસ. તો ચાલો આ સુદૂર દર્પણમાં આજે આપણે જરા ઝીણવટથી જોઈએ.
શરૂઆત કરીએ લેખિકાથી, બાર્બરા ટકમેન. એમના વિશે થોડી વાત કરીએ. સાંભળ્યું છે કે એ બહુ આમ પરંપરાગત ઇતિહાસકાર નહોતા.
હા, એ વાત સાચી છે. બાર્બરા ટકમેન 1912-1989 અમેરિકન ઇતિહાસકાર હતા, પણ એમની ખાસ વાત એ હતી કે એ કોઈ યુનિવર્સિટી સાથે જોડાયેલા પ્રોફેસર નહોતા. એ સ્વશિક્ષિત હતા અને એમની આવડત હતી જટિલ ઇતિહાસને એકદમ રસપ્રદ વાર્તાની જેમ કહેવાની.
એટલે ઇતિહાસને જીવંત બનાવવાની કળા હતી એમનામાં.
બિલકુલ. એ માનતા હતા કે ઇતિહાસ એટલે ખાલી તારીખ અને ઘટનાઓનો સંગ્રહ નથી, એ તો માનવીય અનુભવો, નાટ્યતા અને નૈતિક મૂંઝવણોથી ભરેલી એક કથા છે.
એટલે જ એમના પુસ્તકો આટલા લોકપ્રિય થયા હશે. એમને પુલિત્ઝર પુરસ્કાર પણ મળ્યા હતા, ખરું ને? બે વખત.
હા, બે વાર. એક તો ધ ગન્સ ઓફ ઓગસ્ટ માટે, જે પહેલા વિશ્વયુદ્ધની શરૂઆત પર હતું, અને બીજું સ્ટિલવિલ એન્ડ ધી અમેરિકન એક્સપિરિયન્સ ઇન ચાઇના માટે. એમની સફળતાનું રહસ્ય જે હતું ઊંડાણપૂર્વકનું સંશોધન અને સાથે સાથે સામાન્ય વાચકને પણ સમજાય અને રસ પડે એવી રીતે લખવાની એમની ગજબની શૈલી.
કોઈ અઘરી શૈક્ષણિક ભાષા નહીં, પણ પાત્રો અને ઘટના ઉપર ફોકસ.
બરાબર. એટલે જ એમના પુસ્તકો આજે પણ વંચાય છે.
અચ્છા, તો હવે આવીએ પુસ્તક પર, અ ડિસ્ટન્ટ મિરર. આનો મુખ્ય વિચાર શું છે? 14મી સદી વિશે શું કહેવા માંડે છે આ પુસ્તક?
જુઓ, મૂળભૂત રીતે તો આ પુસ્તક આપણને 14મી સદીના પશ્ચિમી યુરોપનું એક વિસ્તૃત ચિત્ર આપે છે. ટકમેન એને કઠોર સદી કહે છે.
કઠોર શા માટે?
કારણ કે એ સમય હતો સતત આવતી આપત્તિઓનો, અવિરત. પુસ્તકનો હેતુ કોઈ શૈક્ષણિક વિશ્લેષણ કરવાનો એટલો નથી જેટલો વાચકને એ સમયના લોકો શું અનુભવતા હશે એમાં ડૂબાડવાનો છે. એમની માનસિકતા, એમની ચિંતાઓ, એ યુગના વિરોધાભાસો, આ બધું સમજાવવાનો પ્રયત્ન છે.
અને ટકમેનનો મુખ્ય તર્ક એ છે કે આ સદી, જેને ઘણીવાર આપણે પુનરુજ્જીવન એટલે કે રેનેસાના પડછાયામાં ભૂલી જઈએ છીએ, તે ખરેખર મધ્યયુગીન વ્યવસ્થા કેવી રીતે તૂટી અને માનવ સ્વભાવની નબળાઈઓ કેવી રીતે બહાર આવી એ સમજવા માટે બહુ જ મહત્વની છે.
સાચી વાત. અને આ એક રીતે આપણા સમય માટે ચેતવણી પણ છે.
અને આટલી બધી અરાજકતા અને ઘટનાઓને એક સાથે સાંકળવા માટે એમણે કોઈ ખાસ રીત અપનાવી છે.
હા, એ બહુ રસપ્રદ છે. એમણે આખી સદીની વાત કહેવા માટે એક વ્યક્તિના જીવનને કેન્દ્રમાં રાખ્યું છે. એક ફ્રેન્ચ ઉમરાવ હતા, એન્ગેરાન્ડ દે ખુશી 7.
ઓહ, એટલે એક વ્યક્તિના જીવન દ્વારા આખા યુગનું દર્શન.
ભયાનકતા અને ક્યાંક ક્યાંક ભવ્યતા બંનેને જાણે નજીકથી અનુભવી શકીએ છીએ.
તો ચાલો હવે એ સદીની અંદર જરા ઊંડા ઉતરીએ. ટકમેન કઈ મુખ્ય ઘટનાઓ અને ઉથલપાથલનું વર્ણન કરે છે? કેવી રીતે શરૂઆત થાય છે?
પુસ્તકની શરૂઆતમાં ટકમેન પહેલા તો એ સમયના સમાજનું એક ચિત્ર દોરે છે. પેલી ત્રણ વર્ગની વ્યવસ્થા, ઉમરાઓ જે લડે, પાદરીઓ જે પ્રાર્થના કરે અને સામાન્ય લોકો જે ખેતી કે બીજું કામ કરે. અને ખાસ કરીને ઉમરાઓ માટે શૌર્યનો એક આદર્શ હતો, એમની પાસેથી બહાદુરી અને ઉમદા વર્તનની અપેક્ષા રખાતી. પણ હવે આખી વ્યવસ્થા જ જાણે તૂટવાની અણી પર હતી.
અને પછી પેલી મોટી ઉથલપાથલ શરૂ થાય છે, 100 વર્ષનું યુદ્ધ અને પછી પેલી ભયાનક મહામારી બ્લેક ડેથ.
હા બરાબર, પહેલા તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે 100 વર્ષનું યુદ્ધ શરૂ થયું અને એમાં ક્રેસી 1346 અને પોઇટિયર્સ 1356 જેવી લડાઈઓમાં શું થયું, ફ્રેન્ચ નાઇટ્સ જે પોતાના શૌર્ય અને ઘોડેસવારી પર મુસ્તાક હતા, એમની જૂની યુદ્ધ પદ્ધતિઓ અંગ્રેજોના લાંબા ધનુષ લોંગબોઝ સામે એકદમ નિષ્ફળ ગઈ.
એટલે આ માત્ર લશ્કરી હાર નહોતી.
ના ના, એનાથી વધુ હતું. એ શૌર્યના જે મોટા મોટા આદર્શો હતા અને યુદ્ધની જે કઠોર વાસ્તવિકતા હતી એની વચ્ચેની મોટી ખાઈ દેખાઈ આવી. આ પુસ્તકની એક મુખ્ય થીમ પણ છે, આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર.
અને આ યુદ્ધ ચાલી રહ્યું હતું એની વચ્ચે જ પેલી મહામારી આવી પડી, બ્લેક ડેથ. એના વિશે ટકમેન શું કહે છે, એનું વર્ણન કેવું છે?
ઓ, ટકમેન બ્લેક ડેથનું જે વર્ણન કરે છે એ ખરેખર શું કહેવાય, હચમચાવી દે તેવું અને અત્યંત જીવંત છે. 1347 થી 1351 દરમિયાન આ બ્યુબોનિક પ્લેગ આખા યુરોપમાં ફરી વળ્યો અને અંદાજ છે કે યુરોપની વસ્તીનો લગભગ 1/3 થી માંડીને 1/2 ભાગ સાફ થઈ ગયો.
1/3 થી 1/2 ભાગ, બાપરે.
હા, અને આ ખાલી મૃત્યુનો આંકડો નહોતો, એણે સમાજના તાણાવાણા પર, લોકોના માનસ પર ઊંડો ઘા કર્યો. તબીબી વિજ્ઞાન તો હતું નહીં એટલું, એટલે ચારેકોર અજ્ઞાન અને ડર હતો. ધાર્મિક કટ્ટરતા વધી ગઈ. પેલું ફ્લેજલેન્ડ્સનું જૂથ નીકળ્યું જે જાહેરમાં પોતાને કોરડા મારતા ફરતા હતા.
હા, સાંભળ્યું છે એમના વિશે.
અને સૌથી ખરાબ, યહૂદીઓ જેવા લઘુમતી સમુદાયો પર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો અને એમની સામૂહિક હત્યાઓ થઈ. આ બધું બતાવતું હતું કે સમાજ કેવી રીતે અંદરથી ભાંગી રહ્યો હતો.
આ મહામારીની અસર તો બહુ લાંબા સમય સુધી રહી હશે નહીં? સમાજ પર, અર્થતંત્ર પર શું અસર પડી?
ચોક્કસપણે, આટલી મોટી સંખ્યામાં લોકો મરી ગયા એટલે મજૂરોની ભયંકર અછત ઊભી થઈ. આનું પરિણામ શું આવ્યું? જે ખેડૂતો અને કારીગરો બચી ગયા હતા એમની માંગ વધી. એમને હવે વધુ સારા વેતન માટે સોદાબાજી કરવાની તાકાત મળી.
એટલે સદીઓથી ચાલી આવતી પેલી સામંતશાહી વ્યવસ્થાના મૂળ હચમચી ગયા.
બરાબર. અને બીજી બાજુ યુદ્ધોના કારણે કરવેરાનો બોજ વધતો જ જતો હતો, આર્થિક અસમાનતા હતી જ. આ બધાથી ખેડૂતોમાં અસંતોષ ભભૂકી ઉઠ્યો. ફ્રાન્સમાં જેક્વેરી નામનો ભયાનક ખેડૂત બળવો થયો.
અને પછી ઉમરાઓએ શું કર્યું?
ઉમરાઓએ આ બળવાને અત્યંત ક્રૂરતાથી કચડી નાખ્યો. અને અહીં ફરી પેલો વિરોધાભાસ દેખાય છે, શૌર્યના આદર્શની વાતો કરનારા ઉમરાઓની ક્રૂર વાસ્તવિકતા.
તો યુદ્ધ, મહામારી, ખેડૂત બળવા, આ બધા પછી શું થયું? કઈ શાંતિ થઈ? સ્થિતિ સુધરી?
વચ્ચે થોડો સમય એવું લાગ્યું ખરું. પેલા એંગેરાન્ડ ધ કુસી જેમની વાત આપણે કરી, એમની કારકિર્દી રાજદ્વારી અને યોદ્ધા તરીકે આગળ વધી રહી હતી. એમના સંબંધો ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ બંને સાથે હતા. એમણે અંગ્રેજ રાજાની દીકરી સાથે લગ્ન પણ કર્યા હતા. અને ફ્રાન્સમાં ચાર્લ્સ વી, જેને ધ વાઇઝ એટલે કે બુદ્ધિમાન કહેવાતો, એના શાસન નીચે થોડી સ્થિરતા આવી પણ ખરી.
પણ એ રાહત લાંબી ચાલી નહીં એમ લાગે છે.
બરાબર, લાંબી ટકી નહીં. બીજી સમસ્યાઓ ઊભી થઈ.
જેવી કે?
બીજી કઈ મોટી કટોકટી આવી. એક મોટી સમસ્યા હતી ફ્રી કંપનીઝ. આ શું હતું? ભાડૂતી સૈનિકોના ટોળા ટોળા જ્યારે યુદ્ધમાં વિરામ આવે ત્યારે આ સૈનિકો બેકાર થઈ જાય અને પછી ગામડાઓમાં લૂંટફાટ અને અત્યાચાર મચાવે. આ બતાવતું હતું કે રાજ્યની કાયદો અને વ્યવસ્થા જાળવવાની ક્ષમતા કેટલી નબળી પડી ગઈ હતી.
અને પછી પેલી ચર્ચની કટોકટી આવી ખરું ને, ધ ગ્રેટ સ્કીઝમ.
હા, ધ ગ્રેટ સ્કીઝમ 1378માં. આ બહુ મોટી ઘટના હતી.
એ શું હતું બરાબર?
સરળ શબ્દોમાં કહું તો ચર્ચના જે મુખ્ય અધિકારીઓ હતા કાર્ડિનલ્સ, એમણે બે હરીફ પોપ ચૂંટી કાઢ્યા. એક રોમમાં બેઠો, બીજો ફ્રાન્સના એવિગ્નોન શહેરમાં. અને થોડા સમય પછી તો ત્રીજો પોપ પણ આવી ગયો.
ઓ, એટલે આખું ખ્રિસ્તી જગત વહેંચાઈ ગયું.
હા બિલકુલ. દરેક દેશ પોતાના રાજકીય ફાયદા માટે કોઈ એક પોપને ટેકો આપવા લાગ્યો. ચર્ચ, જે સમાજનો મુખ્ય આધ્યાત્મિક આધારસ્તંભ ગણાતું હતું, તેની સત્તા અને પ્રતિષ્ઠા આ રાજકીય રમતો અને આંતરિક ભ્રષ્ટાચારમાં સાવ ધોવાઈ ગઈ. આ સંસ્થાઓના પતનનું એકદમ સ્પષ્ટ ઉદાહરણ હતું જે પુસ્તકની બીજી મુખ્ય થીમ છે, લોકોનો વિશ્વાસ ડગમગી ગયો.
અને સદીનો અંત કેવી રીતે આવે છે? આટલી બધી ઉથલપાફલ પછી શું કોઈ સુધારો જોવા મળ્યો કે પછી?
ના, ઉલટાનો, સ્થિતિ વધારે બગડી. ફ્રાન્સમાં પહેલા ચાર્લ્સ વી, પછી એનો દીકરો ચાર્લ્સ વી આવ્યો, જે પાછળથી માનસિક રીતે બીમાર પડી ગયો. એટલે સત્તા કોના હાથમાં ગઈ? સ્વાર્થી અને સત્તાલોભી ઉમરાઓના હાથમાં. એમણે તો રાજ્યને લૂંટવાનું જ કામ કર્યું.
અને સામાન્ય લોકોનું શું?
એમને પણ બોજ વધતો ગયો. યુરોપમાં ફરીથી લોકપ્રિય બળવાઓ થયા, જેમ કે ઇંગ્લેન્ડમાં 1381માં ખેડૂતોનો મોટો બળવો થયો. આ બધું એ જ બતાવતું હતું કે સામાન્ય લોકો પરનો બોજ હવે અસહ્ય બની રહ્યો હતો.
અને પેલા એંગેરાન્ડી કુસી, જેમની વાત આપણે કરતા હતા, એમનું શું થયું?
પુસ્તકનો અંત એક મોટી ટ્રેજેડી સાથે આવે છે. નિકોપોલિસનો યુદ્ધ. 1396માં ફ્રેન્ચ નાઇટ્સની એક બહુ મોટી સેના, જેમાં ધ કુસી પણ હતા, ઓટોમન તુર્કો સામે ધર્મયુદ્ધ લડવા માટે ગઈ. અને ટકમેન વર્ણવે છે કે કેવી રીતે ફ્રેન્ચ નાઇટ્સના પોતાના ઘમંડ, શિસ્તનો અભાવ અને પેલી જૂની યુદ્ધ નીતિઓને વળગી રહેવાની જીદને કારણે એનો સફાયો થઈ ગયો, સંપૂર્ણ વિનાશ.
અને ધ કુસીનું?
ધ કુસી પકડાઈ ગયા અને કેદમાં જ એમનું મૃત્યુ થયું.
ઓહ,
આ યુદ્ધ જાણે 14મી સદીના શૌર્યના આદર્શના અંતિમ સંસ્કાર જેવું હતું. બહુ ભવ્ય દેખાતું હતું, પણ પરિણામ આવ્યું સંપૂર્ણ નિષ્ફળતા અને આત્મઘાત. એટલે સદીનો અંત આવે છે થાક, ભ્રમ, નિરાશા અને એક પ્રકારની પતનની ભાવના સાથે. પણ હા, એ પણ સાચું છે કે આ જ અંધાધૂંધીમાંથી પછી પુનરુજ્જીવન અને આધુનિક યુગના બીજ રોપાયા.
અચ્છા, તો આ આખી વિગતવાર ચર્ચા પરથી આપણે પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે, અથવા તો થીમ્સ કહીએ, એને જરા તારવીએ. પહેલી થીમ તો સ્પષ્ટ છે, સંસ્થાઓનું પતન. ચર્ચ હોય, ઉમરાવશાહી હોય, સામંતશાહી હોય, બધા પર સવાલ ઉભા થયા.
હા, બિલકુલ. અને બીજી એટલી જ મહત્વની થીમ છે, આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેની ઊંડી ખાઈ. વાતો થતી હતી શૌર્યની, પણ વર્તનમાં હતી ક્રૂરતા અને સ્વાર્થ. વાતો ધર્મની, પણ ચર્ચમાં ભ્રષ્ટાચાર અને સત્તાની લાલસા. આ જે દંભ હતો, એ જાણે સદીની ઓળખ બની ગયો.
અને ત્રીજી અને કદાચ સૌથી પ્રખ્યાત થીમ, પેલો સુદૂર દર્પણવાળો વિચાર, એટલે કે 14મી સદી અને આપણા આજના સમય વચ્ચેની સામ્યતા.
બરાબર. ટકમેન ઇરાદાપૂર્વક આ જોડાણ બનાવે છે. એ કહે છે કે જુઓ, યુદ્ધની જે નિરર્થક હિંસા છે, મહામારી વખતે ફેલાતો ડર અને ખોટી અફવાઓ છે, સંસ્થાઓ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જવો અને એક અનિશ્ચિત દુનિયામાં જીવવાની જે લાગણી છે, આ બધું શું આજે આપણને પરિચિત નથી લાગતું?
લાગે છે, ચોક્કસ લાગે છે. અને ચોથી થીમ, જે કદાચ ઘણીવાર ઓછી ચર્ચાય છે પણ બહુ મહત્વની છે, એ છે સામાન્ય લોકોની અપાર પીડા. ભલે પુસ્તકનું કેન્દ્ર ઉમરાવ ધ કુસી હોય, પણ ટકમેન વારંવાર યાદ અપાવે છે કે આ બધી રાજકીય રમતો, યુદ્ધો અને મહામારીનો સૌથી મોટો ભોગ તો સામાન્ય માણસ બન્યો હતો. અને છેલ્લે પાંચમી થીમ, માનવ મૂર્ખાઈ અને ભૂલોનું પુનરાવર્તન.
હા, પેલું ફ્રેન્ચ નાઇટ્સનું વારંવાર જે જ વ્યૂહાત્મક ભૂલો કરવી, નેતાઓનું પોતાના સ્વાર્થમાં જ રચ્યા પચ્યા રહેવું. ટકમેન સ્પષ્ટપણે દર્શાવે છે કે મોટા સંકટ સમયે પણ માણસો અને સંસ્થાઓ ઘણીવાર ભૂતકાળમાંથી શીખવામાં અને પોતાની જાતને બદલવામાં નિષ્ફળ જાય છે.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર આમ મગજમાં લાંબો સમય સુધી રહી જાય. ચાલો એવા થોડા મુખ્ય વિચારો પર નજર કરીએ જે ટકમેન રજૂ કરે છે.
હા, એક જે કેન્દ્રીય વિચાર છે તે આ છે. જ્યારે આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર ખૂબ વધી જાય છે, ત્યારે આખી સિસ્ટમ, આખી વ્યવસ્થા તૂટી પડે છે. આ 14મી સદીનું નર્યું સત્ય હતું. શૌર્ય, ધાર્મિક એકતા, સામાજિક વ્યવસ્થા, આ બધા જ જે આદર્શો હતા, એ વાસ્તવિકતાના બોજ નીચે એટલા કચડાઈ ગયા કે સમાજની મુખ્ય સંસ્થાઓએ પોતાની વિશ્વસનીયતા જ ગુમાવી દીધી.
બીજો એક વિચાર પેલી બ્લેક ડેથની અસર વિશે છે, જે બહુ ગંભીર છે. પ્લેગમાંથી જે લોકો બચી ગયા, તેઓ પોતાની અથવા બીજાની પીડામાં કોઈ દૈવી હેતુ કે અર્થ શોધી શક્યા નહીં. ભવિષ્ય એકદમ ધૂંધળું લાગતા, એક પ્રકારનો નિરાશાનો ઉન્માદ, એક હતાશા સમાજમાં છવાઈ ગઈ.
હા, આ બતાવે છે કે પ્લેગ ખાલી શારીરિક બીમારી નહોતી, એ એક ઊંડી માનસિક અને આધ્યાત્મિક કટોકટી પણ હતી. કારણ કે મૃત્યુ કોઈ તર્ક વગર આડેધડ આવી રહ્યું હતું, કોણ જીવશે, કોણ મરશે એમાં કોઈ ન્યાય નહોતો દેખાતો. આનાથી લોકોનો ઈશ્વર અને વ્યવસ્થા પરનો ભરોસો હચમચી ગયો.
અને ટકમિન પોતે પુસ્તક લખવા પાછળનો એમનો હેતુ સ્પષ્ટ કરે છે, એ પણ યાદ રાખવા જેવું છે.
હા, એ કહે છે, 14મી સદી આપણા પોતાના સમયની જેમ જ ચિંતા અને ઉથલપાથલનો યુગ હતો. આ દૂરનો અરીસો કદાચ આપણને વધુ સારા ભવિષ્ય માટે માર્ગદર્શન આપી શકે છે, પણ શરત એ છે કે આપણે તેના પ્રતિબિંબથી શીખવાની શાણ પણ કેળવીએ.
એટલે સીધી વાત, ઇતિહાસમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. આ પુસ્તક એ જ કહેવા માગે છે. તો આ જે સુદૂર દર્પણ છે એમાંથી જે બોધપાઠ મળે છે એને આપણે આજના જીવનમાં, આજના સમાજમાં કેવી રીતે લાગુ પાડી શકીએ, શું શીખવા મળે છે આપણને?
જુઓ, સૌથી પહેલું અને સૌથી સ્પષ્ટ તો એ છે કે મહામારી વખતે સમાજ કેવો પ્રતિભાવ આપે છે એ સમજવામાં આ પુસ્તક ખૂબ મદદ કરે છે. બ્લેક ડેથ વખતે જે ખોટતી માહિતી અને અફવાઓ ફેલાઈ, બલીના બકરા શોધવાની વૃત્તિ દેખાઈ, આર્થિક ઉથલપાથલ થઈ અને લોકોમાં જે સામૂહિક ડર ફેલાયો, આ બધું આપણને તાજેતરના કોવિડ-19ના અનુભવોની યાદ અપાવે છે, નહીં?
હા, બિલકુલ, ઘણું સામ્ય દેખાય છે.
એટલે એ શીખવે છે કે મહામારી એ ખાલી સ્વાસ્થ્યની કટોકટી નથી હોતી, એ સમાજની પણ એક મોટી કસોટી હોય છે.
અને પેલી સંસ્થાઓ પરના વિશ્વાસની વાત પણ એટલી જ મહત્વની લાગે છે.
ચોક્કસ, બીજો બોધપાઠ એ જ છે કે સંસ્થાઓ પરનો વિશ્વાસ કેટલો નાજુક હોય છે. 14મી સદીમાં ચર્ચનું વિભાજન થયું, ઉમરાઓ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા, આ બધું બતાવે છે કે ભ્રષ્ટાચાર, અંદર અંદરનો સત્તા સંઘર્ષ અને અસમર્થ નેતૃત્વ કેવી રીતે સૌથી મજબૂત લાગતી સંસ્થાઓને પણ અંદરથી ખોખલી કરી શકે છે. આજે જ્યારે આપણે સરકાર હોય, મીડિયા હોય કે બીજી સામાજિક સંસ્થાઓ હોય એના પર લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે એવી ચર્ચા કરીએ છીએ, ત્યારે આ ઇતિહાસ યાદ રાખવા જેવો છે.
અને નેતૃત્વની ભૂલોમાંથી પણ કંઈક શીખી શકાય.
હા, એ ત્રીજો મુદ્દો, નેતૃત્વમાં થતી પુનરાવર્તિત ભૂલોને ઓળખવી. ટકમિન જેને મૂર્ખાઈની કૂચ, માર્ચ ઓફ ફોલી કહે છે, એટલે કે તમારી નીતિ નિષ્ફળ જઈ રહી છે એના પુરાવા હોવા છતાં એ જ ભૂલભરેલી નીતિને વળગી રહેવું, આ વસ્તુ આજે પણ આપણને રાજકારણથી લઈને બિઝનેસ જગત સુધી બધે જ જોવા મળે છે. આ આપણને શીખવે છે કે કોઈ વિચારધારા કે પરંપરાના અંધાપામાં પડ્યા વગર વાસ્તવિક પરિસ્થિતિને જોઈને બદલાવાની, અનુકૂલન સાધવાની ક્ષમતા કેટલી જરૂરી છે.
સાચી વાત છે. આખી ચર્ચામાંથી એક વાત જે મારા મનમાં ખરેખર ઘૂંટાઈ રહી છે તે એ છે કે સમય બદલાય, સદીઓ બદલાય, ટેકનોલોજી કેટલી આગળ વધી જાય, પણ જ્યારે મોટી કટોકટી આવે છે જેમ કે મહામારી કે યુદ્ધ, ત્યારે માનવ પ્રતિભાવોમાં, સમાજના વર્તનમાં કેટલી બધી સામ્યતા જોવા મળે છે. 14મી સદીના લોકોનો ડર, એમની પ્રતિક્રિયાઓ, સમાજમાં આવેલા બદલાવો, જાણે આપણા પોતાના સમયનું જ પ્રતિબિંબ જોઈ રહ્યા હોઈએ એવું લાગે છે. અને પેલો વિચાર જ હચમચાવી દે છે કે બ્લેક ડેથ જેવી એક મહામારીએ યુરોપની વસ્તીનો 1/3 ભાગ ખતમ કરી નાખ્યો, એના સામાજિક આર્થિક પરિણામો કેટલા દૂરગામી અને ભયાનક હશે.
અને મારા માટે સૌથી વધુ પ્રભાવશાળી બાબત એ રહી કે જે સંસ્થાઓ જેમ કે ચર્ચ કે પછી શાસન વ્યવસ્થા, જેને સમાજનો આધારસ્તંભ માનવામાં આવતો હતો, તે કેવી રીતે અંદરના ભ્રષ્ટાચાર, સત્તા માટેની ખેંચતાણ અને બહારના આઘાતોને કારણે નબળી પડી શકે છે, ભાંગી શકે છે, લોકોનો વિશ્વાસ ગુમાવવો કેટલો સરળ છે અને એને પાછો મેળવવો કેટલો મુશ્કેલ છે, આ બોધપાઠ તો આજે પણ એટલો જ સાચો છે. અને હા, પેલું નિકોપોલિસનું યુદ્ધ, શૌર્ય અને બહાદુરીના આદર્શોમાં રાજતા ફ્રેન્ચ નાઇટ્સનો જે કરુણ અંત આવ્યો, એ જાણે એમના ખોખલા આદર્શોની નિષ્ફળતાનું જીવતું જાગતું પ્રતીક બની ગયું.
તો આપણે સૌ શ્રોતાઓ માટે એક વિચાર મૂકી જઈએ છીએ, જો ઇતિહાસ આપણને ભૂતકાળની ભૂલોમાંથી શીખવા માટે આટલા સ્પષ્ટ ઉદાહરણો અને ચેતવણીઓ આપતો હોય, તો પણ સમાજો વારંવાર એ જ પ્રકારની ભૂલોનું પુનરાવર્તન કરતા કેમ જોવા મળે છે? આ સુદૂર દર્પણ ખરેખર આપણા પોતાના સ્વભાવ અને આપણા સમાજ વિશે એવું તો શું પ્રતિબિંબિત કરે છે જે કદાચ આપણે સ્વીકારવામાં અચકાઈએ છીએ?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.